પ્રજાજ્ઞાઓની પ્રેમો ઉન્મત્ત દશા જોઈને ઉદ્ધવજીનું હૃદય ભરાઈ આવ્યું. મનમાં એમ થવા લાગ્યું કે આ હા હા પ્રભુ, પ્રત્યેનો આવો દિવ્ય પ્રેમ મેં કદી જોયો નથી. અરે, મને તો આની કલ્પના પણ આવતી નથી. પહેલાં તો હું આ ગોપીઓને વ્રજમાં સાધારણ ગોવાલણીઓ સમજતો હતો, પણ અહીં આવીને આ અવલૌકિક મનોદશા દેખી ત્યારે સમજાય છે કે આ તો અત્યંત ઉચ્ચ સ્થિતિ છે. આ પ્રેમ પાસે તો મારું જ્ઞાન અતિ સિંધુ સમીપે એક બિંદુ સમાન પણ નથી. આવો વિચાર આવતા જ ઉદ્ધવજીને જ્ઞાની થઈ આવી. એક દિવસ ઉદ્ધવજી ગોપિકાઓની વચમાં બેઠા હતા. શ્રીકૃષ્ણ કીર્તન ચાલી રહ્યા હતા. કૃષ્ણની યાદ આવતા જ ગોપિકાઓમાં વિહ્વરતા વધવા લાગી. નયનોમાંથી નેહના નીર નીતરવા લાગ્યા. ઉદ્ધવજીને એમ થયું કે ઓહો હો, કૃષ્ણ કીર્તન કરતાં કરતાં આ ગોપિકાઓના હૃદય કેવા ભીંજાય છે. એ ભીંજાયેલા હૃદય વિરહ અગ્નિમાં શેકાય છે. એની ઉષ્ણ વરારો જર થઈને નયન દ્વારા બહાર આવે છે, બહાર વહે છે. વાણી પણ ગદગદ થાય છે. સંપૂર્ણ શરીર રોમાંચિત થાય છે. કૃષ્ણ પ્રેમીઓની આવી સર્વોત્કૃષ્ટ દશા જોઈને ઉદ્ધવજીનું હૈયું હાથ ન રહ્યું. ઊઠીને ગોપિકાઓના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એમના ચરણોની રજ મસ્તક પર ચડાવી એટલામાં નારાયણ નારાયણ કરતા નારદજી આવી ચડ્યા. શ્યામ સખા ઉદ્ધવને વ્રજની ગોવાલણીઓના ચરણોમાં સાષ્ટાંગ કરતા જોઈને એ હસી પડ્યા. અરે અરે ઉદ્ધવજી, આ તમે શું કરો છો? મહાશ્રેષ્ઠ જ્ઞાની થઈને ગોકુળની ગોવાલણોને આપ સાષ્ટાંગ દંડવત કરો છો? ઉદ્ધવજીએ દેવર્ષિ નારદને પ્રણામ કરતાં કહ્યું, નારદજી, હું તો આ મહાભાગ્યશાળી ગોપિકાઓની ચરણધૂલીને સ્પર્શ કરવાને પણ લાયક નથી. આપ મને મહાશ્રેષ્ઠ અને જ્ઞાની કહો છો, પરંતુ હું કહું છું કે ભૂલોકથી માંડીને સત્યલોક સુધી આ સંસારમાં જેટલા પ્રાણી છે એમાં સૌથી શ્રેષ્ઠ આ ગોપાંગનાઓ છે. આપ જ કહો, રાત દિવસ આપ નારાયણ નારાયણનો જપ કેમ કરો છો? ભાવ ચરણોમાં ભક્તિ વધે એ જ એનું કારણ છે ને. જ્ઞાન, ધ્યાન અને દાન, આ બધા સાધનો ભગવાનના ચરણોની ભક્તિ વધારવા માટે છે. આ કર્મો કરવા છતાંય જો ભગવાનના ચરણોમાં ભક્તિ ન જાગે તો આ સાધનો વ્યર્થ છે, અને આ સાધનો ન કરવા છતાંય શ્રીકૃષ્ણના ચરણાબિંદોમાં અનુરાગ જાગી ગયો તો પછી આ સાધનો કરવાના રહેતા નથી. યોગીઓ તપ કરીને તપી જાય છે, છતાંય ભગવત ચરણોમાં ભક્તિ જામતી નથી. ચિત્તવૃત્તિ પ્રભુ ચરણમાં સ્થિર થતી નથી. જ્યારે શ્રીકૃષ્ણના પ્રેમને લીધે આ ગોપિકાઓની ચિત્તવૃત્તિ કૃષ્ણમય બની ગઈ છે. દરેક અવસ્થામાં શ્રીકૃષ્ણનું સ્મરણ રહ્યા કરે છે, એટલે જ પૂજનીય એ બની ગઈ છે. ઉદ્ધવજીની વાત સાંભળીને નારદજીનું હૈયું ભરાઈ આવ્યું. એમણે પણ ગોપાંગનાઓની ચરણરજ શિર પર ચડાવી અને નારાયણ નારાયણનું રટણ કરતાં કરતાં અન્ય લોકમાં વિચરવા ચાલ્યા ગયા. સંધ્યાકાળ થવા આવ્યો હતો. ઉદ્ધવજીએ અત્યંત વિનિત ભાવે કહ્યું, દેવીઓ, આજકાલ કરતા 6 મહિના થઈ ગયા. મનમોહન પણ મારી પ્રતીક્ષા કરતા મથુરામાં બેઠા હશે. તમારી જેમ એ શ્યામ પણ તમારી વાતો સાંભળવા ખૂબ જ ઉત્સુક બન્યા હશે. કૃપા કરી હવે મને મથુરા જવાની અનુમતિ આપો. આપનો આવો સાથ છોડીને ત્યાં જવાનું મન તો થતું નથી, પણ ફરજ મને આમ કરતા અટકાવે છે. આપ મને એવા આશીર્વાદ આપો કે હંમેશના માટે મને વ્રજવાસ પ્રાપ્ત થાય. હું સ્વેચ્છાથી તો આ પુણ્યભૂમિનો ત્યાગ કરીને અન્ય કોઈ સ્થળે જવા નથી ઈચ્છતો, પણ હું પરવશ છું. મેં મારી ઈચ્છા મનમોહનમાં મિલાવી દીધી છે. જાઓ ત્યારે તમારા ઉપર અમારી બરજબરી કંઈ થોડી થાય, થોડી ચાલવાની છે. જેને પોતાને માન્યો હતો, જેને માટે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો, એ જ અમને છોડીને ચાલ્યો ગયો ત્યારે તમને રોકવાનું કયા મુખ્ય કહીએ? અમે સારી રીતે જાણીએ છીએ કે અમારા રોકાયા તમે રોકાવાના નથી. તમે અવશ્ય મથુરા જવાના છો, પછી રોકાઈ જાઓ એવું કહેવાનો શું અર્થ? જાઓ, ખુશીથી જાઓ, પરંતુ ત્યાં જઈને અમને ભૂલી ન જશો. ક્યારેક ક્યારેક યાદ કરતા રહેજો. ઉદ્ધવજીએ પૂછ્યું, ત્યાં જઈ શ્યામસુંદરને શું કહું, બીજું શું કહેવાનું હોય? એમને કહેજો કે સુખેથી રહે, રાજ્ય કરે, અમને ભૂલી જાય. એમને ભૂલવાનો અમે પ્રયત્ન કરીએ છીએ, પણ અમારા માટે તો એ અસંભવ છે. કંઈ ચિઠ્ઠી ચપાટી મોકલાવી છે? ઉદ્ધવ, અમને લખતા વાંચતા ક્યાં આવડે છે? કેવી રીતે પત્ર લખીને આપીએ? હા, અમારે એક વસ્તુ ભેટ મોકલવી છે, એમાં અનંત સૃષ્ટિઓ અંકિત છે. શ્યામ સુંદર યુગો સુધી વાંચતા રહેશે, છતાં પણ પૂર્ણ રીતે વાંચી શકાશે નહીં. એમ કહીને રાધિકાજીએ પોતાની આસમાની રંગની ચૂંદડી ઉદ્ધવજીના હાથમાં મૂકી, અશ્રુ લૂછી લૂછીને એ ચૂંદડીમાં અનેક સ્થળે કાજલના ડાઘા પડ્યા હતા. વક્ષસ્થળના કેસરની સુવાસથી આખી ચૂંદડી મદમદી રહી હતી. ગેલી ગોપીઓએ અનેક વાર પીતાંબર સાથે છેડાછેડી બાંધી હતી. બંશીધરને બેસવા માટે રાધિકાજીએ અનેકવાર એને ભોંય પર પાથરી હતી. ઉદ્ધવજીએ પ્રેમથી એનો સ્વીકાર કર્યો અને કહ્યું, હવે હું તો રજા લઉં ને. ગોપિકાઓ મૌન બનીને ઊભી રહી. ઉદ્ધવજી વ્રજની પ્રેમ પ્રીતિમાઓને અંતરમાં વંદી રહ્યા ને આપના માટે સુંદર પાદ મોકલી છે. વાહ વાહ, ખૂબ સુંદર છે ઉદ્ધવ, કહેને મને આ કેવી લાગે છે? સરસ લાગે છે મહારાજ. સૌ યાદવોએ વ્રજના કુશળ પૂછ્યા. સૌને સંતોષ આપીને ઉદ્ધવ ઉઠ્યા. ત્યાં તો સામેથી જ શ્યામ આવતા જણાયા. ઉદ્ધવને જોતા જ એકદમ પાસે દોડી આવ્યા, એમનો હાથ પકડીને એકાંતમાં લઈ ગયા અને પૂછ્યું, ઉદ્ધવજી વ્રજમાં જઈ આવ્યા? કહો, બધા મજામાં તો છે ને? પ્રભુ, વ્રજવાસીઓ કુશળ છે એમ તો સી રીતે કહું? આપે તો ખરેખર એમની સાથે મોટો અન્યાય કર્યો છે. ઉદ્ધવ, આ શું બોલો છો? મેં શું અન્યાય કર્યો છે? પ્રભુ, અન્યાય એ કે એમને છોડીને અહીં ચાલ્યા આવ્યા. એ તો તમે કહેતા હતા કે જ્ઞાનભરી વાતો કરીને એમને સમજાવી દઈશ, અને ત્યાં જઈને તમે જ ના ફરી ગયા? પ્રભુ, ગયો હતો તો જ્ઞાનનો ઉપદેશ દેવા, પણ એ વ્રજવાસીઓએ તો મને જ પ્રેમનો પાઠ પઢાવી દીધો. ગયો હતો ગુરુ થવા અને આવ્યો ચીલો થઈને. કેમ, તમે ત્યાં જઈને જ્ઞાનની વાતો ન કરી? પ્રભુ, ગ્રાહક હોય તો માલ ખપે ને, વ્રજમાં તો પ્રેમની જ બોલબાલા છે, જ્ઞાન તો ત્યાં ગધેડે ગવાય છે. મફતના ભાવમાં એનો કોઈ ભાવ પૂછતું નથી. જતી વખતે મારામાં એવો ગર્વ હતો કે ત્યાં જઈને સૌને સમજાવી દઈશ, પણ ત્યાં જતાં જ વ્રજવાસીઓની પ્રેમ દશા જોઈ ગર્વ ગરી ગયો. ઉદ્ધવ, એ તો કહો, તમે ત્યાં જઈને શું શું જોયું, શું શું કર્યું, કોને કોને મળ્યા? ત્યાં વ્રજમાં મને કોઈ યાદ કરતું હતું કે બધા જ મને ભૂલી ગયા છે?
પ્રભુ, રાજવાસીઓ બીજું બધું જ ભૂલી ગયા છે, એક માત્ર આપને જ ભૂલ્યા નથી. પ્રત્યેક વ્રજવાસી
આપની યાદમાં જ પ્રાણ ટકાવી રહ્યા છે. વ્રજમાં મેં જે જોયું એ આ જન્મમાં તો શું જન્મ જન્માંતરમાંય નહીં ભૂલી શકું. વ્રજમાં ઘેર ઘેર આપની ચર્ચા ચાલી રહી છે. સૌ આપના ગુણ કીર્તન કરતા કરતા સમય વ્યતીત કરે છે. હું અહીંથી ગયો ત્યારે છેક સાંજે વ્રજમાં પહોંચ્યો. વ્રજરાજે ખબર અંતર પૂછ્યા. ભોજન કરીને અમે વાતોએ ચડ્યા. નંદી યશોદા સાથે આખી રાત આપની જ વાતો કરી. વાતોમાં એવા લીન બની ગયેલા કે સવાર પડ્યું છતાંય કોઈએ આંખનું મટકું સુદ્ધા માર્યું નહોતું. આહા, શું નંદ યશોદાના હૃદયનો ભાવ! એમના જેવો પ્રેમ તો શોધ્યો નહીં જડે. સવારે યમુનાજીમાં સ્નાન કરવા ગયો. મથુરામાંથી શ્યામ સખા આવ્યા છે એવી વાત આખા વ્રજમાં ફેલાઈ ગઈ. સૌ મને મળવા ટોરે વર્યા. મેં વ્રજવાસીઓને નયન ભરીને નિરખ્યા. આપના વિયોગમાં રડી રડીને સૌની આંખો સૂજી ગઈ હતી. શરીર ફિક્કા અને દુબરા પડી ગયા હતા. ગોપિકાઓની દશા અને એમાંય રાધિકાજીની દશા તો ખૂબ દયનીય હતી. એમના શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હતું. હાથમાંથી કંગન સરી પડતા હતા. વસ્ત્રોનો ભાર પણ એ સહી શકતા નહોતા. મારો સંદેશો એમને સંભળાવ્યો હતો. એનો કંઈ પ્રભાવ એમના પર પડ્યો હતો કે નહીં? હા પ્રભુ, આપનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. સૌએ શાંતિથી એ સાંભળ્યો. અંતર પણ પ્રસન્ન બન્યા. ભલે શ્યામે આટલો સંદેશો મોકલ્યો ખરો ને, પણ એમાં જ્ઞાનની કેવી કેવી વાતો લખી છે. એના તરફ કોઈએ બિલકુલ લક્ષ્ય જ ન આપ્યું. એ તો વાતે વાતે વિરહ વ્યથા વર્ણવતી જ રહી. તો તમારે એમને સમજાવવી હતી. જ્ઞાન ઉપદેશ દેવો હતો, કેમ એમાંનું કંઈ કર્યું નહીં? પ્રભુ, વ્રજવાસીઓનો પ્રેમ આવેશ જોતાં જ મારી વાણી કંઠમાં નોંધાઈ ગઈ. જેમ તેમ કરીને થોડો જ્ઞાન ઉપદેશ આપ્યો.
કોઈએ કાને ધર્યો જ નહીં. બધા એમ જ કહે, તમારું જ્ઞાન તમે તમારી પાસે રાખો. અમને તો એ કહો, અમારી શ્યામ અમને મળવા ક્યારે આવવાનો છે? વ્રજવાસીઓ જેવી દશા તો આજ સુધી કોઈની જોઈ નથી. એમના શરીરનું રક્ત આંસુ બનીને અહર્નિશ વયા કરે છે. જ્યાં એ બેઠા હોય છે ત્યાં અશ્રુથી ભૂમિ ભીની ભીની થઈ જાય છે. યશોદા મૈયા તો રાંધવા બેસે છે ત્યારે આંખના અશ્રુથી રોટલીની કણક ઢીલી થઈ જાય છે અને અંગ પરના વસ્ત્રો ભીના થઈ જાય છે. વ્રજવાસીઓના અશ્રુથી વ્રજની ભૂમિ સદાય ભીની ભીની રહે છે. જાણે કે બારે માસ વર્ષાએ ત્યાં વાસો ન કર્યો હોય. પ્રભુ, સૌથી બુરી દશા તો ગાયોની છે. વ્રજવાસીઓને તો કંઈક સમજાવી પણ શકાય. ગાયોને કેવી રીતે સમજાવવી? આપ જ્યારથી મથુરા આવ્યા છો ત્યારથી વ્રજની ગાયો ત્રણ ત્યજીને બેઠી છે. એના શરીર સુકાઈને સોટા જેવા થઈ ગયા છે. ઉદ્ધવ, ત્યાં બધાની આવી દશા થઈ છે તો આજ સુધી ત્યાં રહીને શું કર્યું? એમનો કાંઈ ઉપચાર તો કરવો હતો. પ્રભુ, હું એમનો શું ઉપચાર કરું? એમનો રોગ જ અસાધ્ય છે. આપના દર્શન વિના, સંદિગ્ધ સાનિધ્ય વિના રોગ ટરે એમ નથી. આપ દસેક દિવસ માટે વ્રજમાં જાઓ તો સૌને કાળજે ટાઢક વરસે. ઉદ્ધવજી, આ તો ત્યાં જઈને તમે આખાને આખા ફરી ગયા. અહીંથી તમે શું કહીને ગયા હતા? પ્રભુ, આપની વાત સાવ સાચી. હું એકલો અને એ બધા અનેક, એમના અદ્ભુત પ્રેમ પાસે હું પરવશ બની ગયો. મારું જ્ઞાન શરમાઈને છુપાઈ ગયું. ત્યાં ગયા પછી મને લાગ્યું કે સાંદિપની ઋષિને ત્યાં જઈ વેદ ભણ્યો, પુરાણ ભણ્યો, પણ જે ભણવા જેવો છે એ પ્રેમ તો હું ભણ્યો જ નહીં. મન અંતરમાં ચોંટેલું રહ્યું, મારું જ્ઞાન એ પ્રેમની પુતરીઓ પાસે ઝૂકી ગયું. પ્રભુ હવે હદ થાય છે. ગોકુળની ગોવાલણો શ્વાસે શ્વાસે શ્યામ શ્યામનો કરુણ પોકાર પાડે છે. પ્રભુ હવે આવી નિષ્ઠુરતા ક્યાં સુધી? થોડા દિવસ વ્રજમાં જઈને એમના તનમનના તાપ બુઝાવો, એમને સ્નેહ જરમાં નવડાવો. અરે ઉદ્ધવ, તમે મને નિષ્ઠુર કહો છો? તમે કદી મારા દિલમાં ડૂબકી મારી છે? વ્રજવાસીઓ જેમ મને ભૂલ્યા નથી એમ હું પણ એમને ભૂલ્યો નથી. જે પ્રેમ મને વ્રજમાં મળ્યો છે એવો ક્યાંય નહીં મળે. શું માતા યશોદાને પ્યાર હું જાગું એ પહેલાં તો ગગી ગાયનું માખણ તૈયાર રાખ્યું હોય. અરે હા, પ્રભુ યશોદા મૈયાએ આપને માટે ગરગી ગાયનું માખણ મોકલ્યું છે, કોકે દહીંની મટકી મોકલી છે, આપના સખા મધુમંગલે છાસ મોકલી છે, ત્યારે આ બધું કેમ ભૂલી ગયા? ગરગી ગાયનું માખણ આરોગવા તો હું કેટલાય દિવસથી તલ પાપડ થઈ રહ્યો છું. ઉદ્ધવજીએ માખણનો કટોરો શ્યામના હાથમાં મૂક્યો. પ્રભુએ આંગળી વડે માખણ ચાટવા માંડ્યું. આહા આહા, શું સ્વાદ છે! અરે ઉદ્ધવ, તમે તો આ ચાખો. આવું માખણ તે તમે કદી ચાખ્યું નહીં હોય, એમ કહીને શ્યામે માખણનો લોંડો ઉદ્ધવજીના મુખમાં મૂક્યો. વાહ વાહ પ્રભુ, શી મીઠાશ છે! અમૃત પણ આની પાસે ફિક્કું લાગે. પ્રભુએ દહીં આરોગ્યું, મધુમંગલની છાસ પીધી. આ બધું ખાધા પછી શ્યામને અમૃતનો ઓડકાર આવ્યો અને બોલ્યા, ઉદ્ધવ, આ બધું ખાધા પછી આજે મને સંપૂર્ણ તૃપ્તિ થઈ. હા, આપણે શી વાતો કરતા હતા? શ્યામે પૂછ્યું. વ્રજવાસીઓના પ્યારની વાતો કરતા હતા. હા ઉદ્ધવ, એ દિવસ તો ભૂલ્યા ભૂલાય એમ નથી. ઘેર મૈયા માખણ ખવડાવે, રસ્તામાં કોઈ ગોપિકા મળી જાય તો ઘેર લઈ જાય અને માખણ ખવડાવે, દૂધ પીવડાવે, છાસ પાય અને મારા અને મને નાચ નચાવે. આ બધું યાદ આવે છે અને રોમાંચ થાય છે. એ વ્રજવાસીઓએ મારે માટે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો. મારા વિના તો એ બીજા કોઈને ઓળખતા નથી, પણ હું શું કરું? ભાગ્યની ગતિ ગહન છે. એમને છોડીને મારે દુઃખી દિલે અહીં દોડી આવવું પડ્યું. પ્રભુ, આપ તો સર્વ સમર્થ છો. આપ ધારો તે કરવાને શક્તિમાન છો. ધારો તો ત્યાં જઈને દર્શન આપી શકો તેમ છો. ધારો તો એ બધાને અહીં પણ બોલાવી શકો એમ છો. ઉદ્ધવ, મેં તમને પહેલાં તો કહું, તમે મારા દિલમાં ડૂબકી નથી મારી એટલે તમને આ બધી જુદાઈ લાગે છે. હું વ્રજવાસીઓથી કદીએ વિખૂટો પડ્યો જ નથી. જુઓ, મારા રોમે રોમમાં વ્રજવાસીઓ રમણ કરી રહ્યા છે કે નહીં, એમ કહીને વ્રજ વિહારીએ ઉદ્ધવજીને પોતાના અંગમાં સમાયેલા વ્રજના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું. વ્રજમાં જઈને ઉદ્ધવજીએ જે જે લીલાઓ સાંભળી હતી એ બધી જ લીલાઓ ભગવાનના શ્રી અંગમાં થતી એમણે નિહાળી. પ્રભુના રોમ રોમમાં અસંખ્ય ગોપિકાઓ રમણ કરી રહી હતી. પ્રભુના આવા અદ્ભુત સ્વરૂપના દર્શન કરીને ઉદ્ધવજી એમના ચરણોમાં આરોટી પડ્યા. ઉદ્ધવજીના મસ્તક પર વરદ હસ્ત મૂકી પ્રભુએ મંદ મંદ હાસ્ય વેર્યું અને ઉદ્ધવજીની આસપાસ માયાનું આવરણ છવાઈ ગયું. ઘડી પહેલાંની બધી જ વાત વિસરાઈ ગઈ.